તારીખ 21-9-1990 શ્રી મદરાજચંદ્ર પત્રાંક 437 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 215
મદરાજચંદ્ર વચનામૃત ગ્રંથ પત્ર 437 26 વર્ષની ઉંમરે શ્રી સૌભાગ્યભાઈ ઉપર લખેલો આ પત્ર છે. આ જગતને વિશે, જેને વિશે વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે, એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. શું કહે છે કે આ જગતમાં નજરે જે પ્રાણીઓ દેખાય છે, નજરે ચડે છે એવા પ્રાણીઓમાં મનુષ્ય સિવાયના જે પ્રાણીઓ છે એને શાસ્ત્રમાં તિર્યંચ પ્રાણી કયા છે. તિર્યંચ એટલે જેના શરીર આડા છે, તિર્યક એટલે આડું. પછી જળચર પ્રાણી હોય તો પણ એનું શરીર આડું છે, ખેચર પ્રાણી હોય આકાશમાં ઉડનારું તો પણ એનું શરીર આડું છે, અને ભૂચર એટલે જમીન ઉપર ચાલનારા હોય તો પણ એ ગાય ભેંસ સિંહ વાઘ સર્પ કીડી મકોડા બધા આડા શરીરવાળા પ્રાણી છે. એવા અનેક પ્રકારના પ્રાણીઓ નજરે ચડે છે આ જગતમાં. એ બીજા પ્રાણીઓને વિચાર શક્તિ છે પણ વાચા નથી. શું ફરક છે? જેટલા મનવાળા છે એમાં, મન વગરના છે એને તો વિચાર શક્તિ પણ નથી. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય સુધીના જે તિર્યંચો છે એને વિચાર શક્તિ નથી કે પોતાના આત્મકલ્યાણનો કાંઈ વિચાર કરી શકે. પણ જે મનવાળા છે એ વિચાર કરી શકે છે. અને મનુષ્ય છે એ ઊભા શરીરવાળા છે, એને પણ મન છે, એ મન સહિતનું પ્રાણી છે અને એ પણ વિચાર કરી શકે છે. વિચાર કરી શકવા ઉપરાંત એ પોતાના વિચારોને લખી શકે, કહી શકે એવી પણ એની સ્થિતિ પુણ્ય યોગે રહેલી છે કે વાણીનો એને યોગ છે. એટલે એ પોતાના સુખને કહી શકે, પોતાના દુઃખને કહી શકે, પોતાની મૂંઝવણને કહી શકે, પોતાની સમસ્યા પ્રોબ્લેમ હોય એને કહી શકે છે. જ્યારે તિર્યંચ કહી શકતા નથી કે મને શું સમસ્યા છે, માને મને દુઃખ કેવી રીતે થાય છે, મને ક્યાં દુઃખ પડે છે, કેવી રીતે દુઃખ પડ્યું, કેટલું દુઃખ પડ્યું અને મારી શું સમસ્યા છે એ તિર્યંચ નથી કહી શકતા. આટલી વ્યવસ્થા અથવા સગવડ મનુષ્ય ગતિવાળા પ્રાણીને છે. શુભ ને અશુભ ભાવો થાય એ તો કશાયની મંદતા અને તીવ્રતામાં ચારિત્ર ગુણનું પરિણામ છે. હા, કશાયની મંદતા થઈ શકે છે, તીવ્રતા અને મંદ એ કશાય ચારિત્ર ગુણનો, ચારિત્ર મોહનો પરિણામમાંનો એવો સ્વભાવ છે, તાવ જેવો સ્વભાવ છે. શાસ્ત્રમાં એને તાવની ઉપમા આપી છે કે તાવ જ્યારે માપો ત્યારે જુદો જુદો આંક બતાવે. ઘડીક વધ્યો હોય, ઘડીક ઘટ્યો હોય, સતત તાવ રહેતો હોય તો સવારે ઓછો હોય તો બપોરે વધતો હોય, બપોરે ઘટતો હોય તો સાંજે વધતો હોય, એમ કાંઈ વધઘટ આવ્યા કરે, થોડી થોડી વધઘટ. કેમ કે એ સહેજ છે, રોગ એમને એમ હોય છતાં તાવમાં વધઘટ થયા કરે. એમ સંસાર રોગ અને ભાવરોગ ચાલુ રહેતો હોવા છતાં એકેન્દ્રિય જીવ હોય કે પંચેન્દ્રિય જીવ હોય એને કશાયની મંદતા અને તીવ્રતા અબુદ્ધિપૂર્વક પણ થયા કરે છે, બુદ્ધિપૂર્વક પણ થયા કરે છે, બે રીતે થાય છે. અહીંયા તો એવી વાત લેવી છે કે જેને વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવા મનુષ્ય પ્રાણી છે એ કલ્યાણનો વિચાર કરવા, નિજ કલ્યાણનો વિચાર કરવા સર્વથી અધિક યોગ્ય છે. એની યોગ્યતા, એની પોઝિશન, પોતાનો આત્મકલ્યાણનો વિચાર કરવા માટે સૌથી સારી છે. જેમ કોઈ એક માણસ બહુ મુશ્કેલીમાં હોય, બહુ ઉપાધિમાં હોય તો સ્થિર ચિત્તથી આત્મકલ્યાણનો વિચાર નથી કરી શકતો, તત્વચર્ચા, તત્વ વિચાર નથી કરી શકતો, સત્સંગ નથી કરી શકતો. કેમ કે એનું ચિત્ત ડોળાયેલું હોય છે. મનુષ્યમાં પણ આ પરિસ્થિતિ છે. તો જે તિર્યંજ થયા એ તો બહુ ચિત્ત ડોળાઈ ગયા પછી એનું ફળ આવ્યું એમાં તિર્યંજ થયા. ક્યારે તિર્યંજ થયા? એની વાચા ક્યારે ચાલી ગઈ? વિચાર શક્તિ પણ ઘટી છે ત્યાં. મનુષ્ય જેટલો તો એ પણ વિચાર નથી કરી શકતા. આ રસ્તામાં ઢોર ઊભા હોય છે, આટલો ટ્રાફિક હોય તો ખસે નહીં. માણસ હોય તો ખસી જાય, તરીને ચાલે કે ભાઈ આટલો મોટો ટ્રાફિક છે, કાંઈક આપણને ભાગી જશે, બોલું ત્યાં ત્યાં ઊભો રહેશે. કેમ કે એટલી વિચાર શક્તિ નથી કે આ મને નુકસાન થઈ જશે. વિચાર શક્તિ પણ ત્યાં ઘટે છે અને વાણીનો યોગ ત્યાં ચાલ્યો જાય છે. એટલે એવા પ્રાણીએ પોતાના જ્ઞાનને આવરણ કરવાનો અપરાધ કર્યો છે. એમ થવાનું કારણ, જ્ઞાન એટલું ઘટવાનું કારણ જ્ઞાન સંબંધિત અપરાધ છે. નહીંતર જ્ઞાન કેમ ઘટે? ના, જેમાં નુકસાન થાય એવો વેપાર કર્યો છે. જેમ દુકાને વેપાર કરીએ તો રૂપિયાના પાયમાં નુકસાન થાય છે અને પરિણામ બગાડવાનો વેપાર થાય તો ચિત્ત ડોળાય છે, જ્ઞાન ડોળાય છે, એટલે જ્ઞાન ઘટે છે. તો કહે છે કે આ જગતને વિશે જેને વિચાર શક્તિ વાચા સહિત વર્તે છે એવો મનુષ્ય પ્રાણી છે તે કલ્યાણનો વિચાર કરવાનો સર્વથી અધિક યોગ્ય છે. તથાપિ તો પણ પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં તે કલ્યાણ સિદ્ધ થયું નથી, તે કલ્યાણ પ્રાપ્ત થયું નથી, એ એક હકીકત છે. વર્તમાન સ્થિતિ એ વાત પુરવાર કરે છે. સિદ્ધ કરે છે એટલે પુરવાર કરે છે કે હજી સુધી આ જીવે પોતાનું કલ્યાણ સાધ્યું નથી. આ સ્પષ્ટ વાત છે. આ એક શ્રીમદ્જીનું વચન પાત્રતાવાળા જીવને પશ્ચાતાપમાં મૂકે એવું છે. શું કે અરે જીવ, અનંતવાર તને તારો આત્મકલ્યાણનો વિવેક વિચાર થાય એવી પરિસ્થિતિ કુદરતે થઈ? કેમ કે લાવ્યું લવાતું નથી. મનુષ્યપણું કાંઈ લાવ્યું લવાતું નથી. કોઈને કાંઈ ઢોરમાં જવાની ઈચ્છા નથી. જીવ જીવાંતના ભાવમાં જવાની કોઈને ઈચ્છા નથી. એ તો એના અપરાધમાં ફરજિયાત જવું પડે છે. સજા તો ફરજિયાત જ હોય છે, સજા કાંઈ મરજિયાત હોતી નથી. એટલે આ જીવને તક મળી, અનંતવાર તક મળી, તો પણ આ જીવે પોતાનું કલ્યાણ ન સાધ્યું. એવો આ જીવ પોતાના પ્રત્યે જ નિર્દય થઈને વર્ત્યો. જ્યારે કોઈ કોઈને દુઃખ દે છે ત્યારે શું થાય? નિર્દય થાય છે. તો આ જીવ પોતે જ પોતાના પ્રત્યે નિર્દય થયો. અને કેટલો નિર્દય થયો કે જે દુઃખો જોઈ ન શકાય, જે દુઃખો જોઈ ન શકાય, સાંભળી ન શકાય, વિચારવા વિચારવા પણ ગમે નહીં, વિચારતા વિચારમાં ગમે નહીં, એવા દુઃખમાં પોતે પોતાને ધકેલી દીધો. આ જગ્યાની પશ્ચાતાપની છે. બે પ્રકારે પશ્ચાતાપ થાય છે. એક તો આ પ્રકાર કે પોતે પોતાને ઘણો દુઃખી કર્યો, પોતાને પોતાની દયા આવી નહીં, પોતાને પોતાની કરુણા આવી નહીં. એક તો એ રીતે પશ્ચાતાપ થવા યોગ્ય છે. બીજો પશ્ચાતાપ એ રીતે થવા યોગ્ય છે કે પોતાનો પરમેશ્વર પોતામાં બિરાજમાન હોવા છતાં, ગીતામાં એવું આવે છે ભાઈ, હૃદય કમળમાં પરમાત્મા બિરાજે છે. શું એ લોકો તો અસંખ્ય પ્રદેશે આત્માને જાતનું વિજ્ઞાન નથી ત્યાં. સાંખ્યનો સાંખ્ય યોગની અંદર બીજા અધ્યયનમાં વિષય આવે છે તો કે હૃદય કમળમાં પરમાત્મા શ્રી કૃષ્ણના મુખેથી જે વાત લખે છે કે હું સર્વ પ્રાણીઓના હૃદયમાં હું જ બિરાજમાન છું. એટલે હે અર્જુન, તારા હૃદયમાં પણ હું જ બેઠો છું, તું શું કરવા મૂંઝા છો? એમ કે છે, તને મૂંઝવણ થઈ છે ને, તું શું કરવા મૂંઝા છો? તારા હૃદયમાં તો હું જ બેઠો છું. તો કહે છે કે પોતાનો નિજ પરમેશ્વર પોતાની અંદર બિરાજમાન હોવા છતાં એનો વિયોગ એને કદી સાયલો નથી. એક સ્વજનનો વિયોગ થાય, દીકરીને હારે વળામે ને તો દડ 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 બોર જેવા આમ પડી જાય છે. હે, આ તો નિજ પરમાત્મા છે, પાછું ઓલા તો ભિન્ન દ્રવ્ય છે. વર્તમાન ભવ પૂરતો સંયોગ સંબંધ છે, વ્યવહાર સંબંધ છે, નિશ્ચય સંબંધ તો બિલકુલ નથી. તો પણ નિજ પરમાત્માનો એને જે વિયોગ છે, વિયોગ રહ્યો છે અને તે અનંત કાળ રહ્યો છે. ઓલું તો 6 મહિને પિયર બોલાવે હારે ગયું હોય તો રેવાઈને લખે કે ભાઈ એને ત્યાં ફાવતું હોય ન ફાવતું હોય તમે જાળવતા તો હશો, પણ છતાંય હવે અમારે ત્યાં મોટી થઈ છે, જરાક 1 મહિનો 15 દી મોકલો. એ કાયમનો વિયોગ નથી, આ તો કાયમનો વિયોગ છે. અનાદિથી વર્તમાન સુધી નિજ પરમાત્માનો કાયમનો વિયોગ છે એનું એને દુઃખ લાગ્યું નથી. એ વાત જો એને સમજાય તો એનો બીજો પશ્ચાતાપ થયા વિના રહે નહીં. બે પ્રકારે પશ્ચાતાપ થવાનો અહીંયા પ્રસંગ છે આ વચનથી. એવા મનુષ્ય પ્રાણી કલ્યાણનો વિચાર કરવાને સર્વથા અધિક યોગ્ય હોવા છતાં પ્રાય જીવને અનંતવાર મનુષ્યપણું મળ્યું છે, છતાં એનું કલ્યાણ સિદ્ધ થયું નથી, કલ્યાણ એને પ્રાપ્ત કર્યું નથી. જેથી વર્તમાન સુધી જન્મ મરણનો માર્ગ આરાધવો પડ્યો છે. અત્યાર સુધી જન્મ મરણ જન્મ મરણ જન્મ મરણ ચાલુ રહ્યા છે અને એ જન્મતાના દુઃખ અને એ મરતાના દુઃખ આ જીવ કોઈ રીતે સંમત કરવા તૈયાર નથી. કોઈ રીતે એને મૃત્યુ સંમત છે કે નહીં? મેર્યો એ જન્મવાનો, જન્મ એ નિયમથી મરવાનો, મરવાનો ને મરવાનો છે. આ જે ચક્કર છે એ પોતાના અપરાધથી આરાધેલો ફળ છે, એને ચાલુ રાખવું પડ્યું છે. અને અનાદિ એવા આ લોકને વિશે, આ તો એક વર્તમાન પરિસ્થિતિ મૂકી દીધી શ્રીમદજીએ કે જુઓ આ પરિસ્થિતિ છે, હવે કલ્યાણ અશક્ય નથી, આત્મકલ્યાણ છે એ અનંત કાળે નહીં સાધેલું હોવા છતાં તદ્દન અશક્ય નથી. તેમ શક્ય હોવા છતાં પણ બહુ સંખ્યામાં જે જગતના જીવોની સંખ્યા છે એ સંખ્યાને જોતાં બહુ જ અલ્પ સંખ્યામાં આ જીવ આત્મકલ્યાણ સાધનારો છે. કોક કોક જીવ આ પરિસ્થિતિ એની દુર્લભતાને બતાવે છે. અનાદિ એવા આ લોકને વિશે, જીવની અનંત કોટી સંખ્યા છે, અનાદિ એવા આ જીવને, અનાદિ એવા આ લોક એટલે સંસાર વિશ્વમાં જીવની અનંત કોટી સંખ્યા છે. સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોને વિરતા કરે છે, અને એક સમયમાં કેટલાય જીવો જન્મે છે, કેટલાય જીવો મરે છે. એક જન્મ મરણનો વંટોળ ચાલે છે વિશ્વની અંદર, એક જન્મ મરણનો વંટોળ, સાયક્લોન જેને કહેવામાં આવે છે, વાવાઝોડું. એમાં કોઈ ક્યાંય ફેંકાય, વાવાઝોડામાં શું થાય, શા માટે એને વાવાઝોડાની ઉપમા આપે છે, કે કોઈ ક્યાંય ફેંકાય, કોઈ ક્યાંય ફેંકાય, કોઈ ક્યાંય ફેંકાય, કોઈ ક્યાંય અફડા તફડી થઈને ક્યાંય ને ક્યાંય જાય. એમાં જન્મ મરણના ચક્કરમાં કોઈ ક્યાંય ઉડીને પડે છે, કોઈ ક્યાંય ઉડીને પડે છે, હજારો લાખો યોજન એક સમયમાં કાપીને જીવ ત્યાં પહોંચી જાય છે. વાર નથી લાગતો, એક સમયમાં લાખો યોજન કોઈ પણ જાતના સાધન ને વાહન વગર, શરીરનું બે પગથી હાલવાની જરૂર નથી, શરીરનું સાધન નહીં, બીજું સાધન તો નહીં, મોટર ગાડી ને એરોપ્લેન તો નહીં, પણ શરીરનું સાધન નહીં, એક સમયમાં પહોંચે, એક સેકન્ડમાં નહીં હો, એક સમય એટલે એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, લાખમો ભાગ નહીં, કરોડમો ભાગ નહીં, અબજમો ભાગ નહીં, પણ અસંખ્યમો ભાગ. એટલા સૂક્ષ્મ કાળમાં પોતાના અપરાધનું ફળ ભોગવવા જીવ ચાલ્યો જાય છે. અહીંયા દોમ દોમ સાહેબી હોય, ચક્રવર્તી હોય, મિથ્યાત્વ અવસ્થામાં ભોગ ઉપભોગમાં જે તીવ્ર પાપ રસના પરિણામ થાય છે એનેથી અધોગતિમાં જાય છે. એક સેકન્ડમાં, એક સમયમાં ઉપજે, ક્યાંય એવી દુઃખી અવસ્થામાં ઉપજે, એમ થાય કે આ તો શું થઈ ગયું, ક્યાં ઘડીકમાં ખમા 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 બધા કરતા હતા, અને ઘડીકમાં ક્યાં રાડો પાડે છે, કોઈ સાંભળનાર નથી, એની રાડ સાંભળનાર નથી, આ તો શું છે, કે કુદરતની કુદરતી એક વ્યવસ્થા છે, એ કુદરતની વ્યવસ્થિત વ્યવસ્થા છે, અને એમાં કોઈનું ઇન્દ્ર નરેન્દ્ર જિનેન્દ્ર કોઈનું ચાલતો નથી, એવી એક અનિવાર્ય પરિસ્થિતિ છે. કહે છે કે સમયે સમયે અનંત પ્રકારની જન્મ મરણાદિ સ્થિતિ તે જીવોને વિશે વર્તા કરે છે, એટલે અનંતા જે મરે છે, અનંતા જન્મે છે, જન્મ મરણ ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. એવો અનંતકાળ પૂર્વે વ્યતીત થયો છે, આવો જે અનંતકાળ છે એ પૂર્વે ઘણો ગયો, આવો અનંતકાળ ગયો, આ રીતે આમ નામ અનંત કોટી જીવના પ્રમાણમાં, એવા સંખ્યામાં અનંત કોટી, એક કરોડ બે કરોડ નહીં પણ અનંત કરોડ, એવા હજાર કરોડ નહીં, કરોડ ગુણ્યા કરોડ નહીં, અનંત કરોડ એવા જીવો છે સંખ્યામાં. એના પ્રમાણમાં આત્મકલ્યાણ જેને આરાધ્યું છે કે આત્મકલ્યાણ જેને પ્રાપ્ત થયું છે એવા જીવ અત્યંત થોડા થયા છે, એ જીવોની સંખ્યા બહુ અલ્પ છે. છ મહિનેને, આ છ મહિનાને આઠ સમયે 608 અનંતની સામે હો, એટલે 1% નો અનંતમો ભાગ પણ પર્સન્ટેજમાં ન આવે. આપણે કે 1% કલ્યાણ સાધે છે, કે 1% નો અનંતમો ભાગ, એનો રેશિયો કે પ્રોપોર્શન એનો અનુભાગ આવે નહીં. આ પરિસ્થિતિ છે, એને અનંતતા કહે છે. 1% અમુક ભાગ આવે તો સંખ્યામાં આવી જાય છે, આ સંખ્યાની બહાર જવું છે, એટલે 1% પણ અનંતમો ભાગ કલ્યાણ સાધતો નથી. એવા જીવ અત્યંત થોડા થયા છે, વર્તમાને તેમ છે, અત્યારે પણ એવા જીવો બહુ થોડા છે, આત્મકલ્યાણને સાધનારા જીવો બહુ થોડા છે. હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે, ભવિષ્યમાં પણ એ થોડા રહેવાના છે, અને તેમ જ છે. ભૂતકાળે તો બહુ થોડા એ સાધ્યું છે, અત્યારે પણ બહુ અલ્પ સંખ્યામાં સાધનારા છે, ભવિષ્યમાં પણ એ સંખ્યા અલ્પ જ રહેવાની છે. એ કેવળ જ્ઞાન ગોચર જે વિષય જ્ઞાન ગોચર થયો છે, કેવળ જ્ઞાનમાં એ પ્રસિદ્ધ થયો છે. હા, ત્રણેય લોકમાં થઈને. આમ તો મનુષ્ય સિવાય સિદ્ધાલયમાં જનાર તો ન દેવ ગતિમાંથી જાય, તીન જ ગતિમાંથી, પ્રશ્ન નથી, અને ન કોઈ નારકીમાંથી જાય. જે જાય છે એ તો મનુષ્ય ગતિમાંથી. એટલે આ જે 45 લાખ યોજનની પહોળાઈવાળી જે જંબુદ્વીપની અંદરની જે પરિસ્થિતિ મનુષ્ય ક્ષેત્રની છે, અઢીદ્વીપની ઉપર એટલી સિદ્ધશિલા છે, અઢીદ્વીપની બહાર મનુષ્ય નથી. મહાવિદિક ક્ષેત્ર ઘાટ કૃષ્ણ પુષ્કર નો અર્ધ પુષ્કર અર્થ. એ અઢીદ્વીપમાં મનુષ્ય હોય છે અને ત્યાંથી ગમે ત્યાંથી મોક્ષમાં જાય. એમાં 6 મહિનાના 8 સમયે 600 ને 8 નો વારો આવે છે, પણ આપણો વારો એમાં આવી શકે એવું છે. શું સંખ્યા અલ્પ હોવા છતાં આપણો વારો એમાં આવી શકે એવું છે. ભલે ગામમાં કરોડપતિ ઓછા હોય, પણ આપણે ન થઈ શકીએ એવું કોઈ માને છે? હે, કે ભાઈ 10-20 વર્ષ પહેલાં ભલે આપણી પાસે કંઈ નહોતું, પણ અત્યારે નહીં જ ન થાય એવું કાંઈ આપણે માની બેસીએ છીએ? અને પ્રયત્ન તક મળતી હોય તો કંઈ જવા દઈએ એમ છીએ? હે, કે કોઈ તક જવા દઈએ નહીં? એમ આ મનુષ્ય ગતિ છે. એ સિદ્ધ પદને, સિદ્ધ પદનું આરક્ષણ, રિઝર્વેશન કરવાનું આ ભાવ છે. શું મનુષ્ય ભાવ છે? એ સિદ્ધ પદનું રિઝર્વેશન કરવાનો આ ભાવ છે. અત્યારે તમારી સીટ સિક્યોર થઈ જાય ઉપર. શું જગ્યા અત્યારથી ખાલી રહે ત્યાં, કોઈ બેસે નહીં એ જગ્યાએ આવીને. ભલે તમારી પહેલાં ઘણા સિદ્ધો થાય, તમારી જગ્યા તો અકબંધ રહી જાય. આમ છે. પછી કરવું ન કરવું એ પસંદગી પોતાને કરવાની છે. બાકી અત્યારે શક્યતા આ છે, બુકિંગ થાય છે વગર પૈસે. શું એક રાતીપાય લેવામાં આવશે નહીં, દેવી દેવી હોય તો પણ લેવામાં આવશે નહીં. કેમ કે આ બધા મહાત્માઓ તો નિષ્પ્ર થયા, જે ધર્માત્માઓ થયા તે નિષ્પ્ર થયા. એ તો કોઈનું કાંઈ સ્વીકારવા તૈયાર નથી. એમ જ હોય ને, તો એમ જ થાય. શું એમ જ થાય? માળાબંધીમાંથી નીકળવું એ મુશ્કેલ વસ્તુ છે. જરા કિંમત છે, પણ હવે એ કિંમત તો સાંભળનારને કરવાની છે, સંભળાવનારને કરવાની નથી. કાટલા જુદા છે, એ તો બરાબર છે, પણ એ સંભળાવનારને કિંમત કરવાની છે, સાંભળનારને કરવાની છે, સંભળાવનારને નહીં. સંભળાવનાર એમ કે મારી કિંમત વધારે છે, એ વાત ક્યાં વ્યાજબી છે? બધા કર્મ, કર્મોની પર્યાય કર્મની બહાર નથી. વસ્તુનું વિજ્ઞાન એમ કહે છે કે કર્મની પર્યાય કર્મની બહાર નથી, અને જીવની પર્યાય જીવની બહાર નથી. એટલે કર્મની પર્યાય બહાર નીકળીને જીવ સુધી આવી જાય એવું નથી બનતું. પોતે પોતાને આવરણ કરે એવા ભાવ જ્ઞાનાવરણી ને ભાવ દર્શનાવરણી ભાવકર્મ છે, એની સાથે એના ઉદયનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોઈને, અથવા એના આશ્રવબંધનો નિમિત્ત નૈમિતિક સંબંધ જોઈને એનું નામ પાડ્યું છે જ્ઞાનાવરણી દર્શનાવરણી. જગતમાં કોઈ ચીજ ઉપર એનું નામ લખ્યું છે? વ્યવહાર કરવા માટે નામ છે કે આ ભાઈનું નામ શાંતિલાલ કેવું, અને આ ભાઈનું નામ વાસુદેવભાઈ કેવું. નામ લખ્યું જ ક્યાંય? હે, એ તો વ્યવહાર કરવા માટે નામ પાડવામાં આવે છે. એમ કર્મના પરમાણુ ક્યાંય કોઈ નામ લખેલું નથી, પણ જે પરમાણુ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થાય છે એ પરમાણુ ઉપર એ પરમાણુને એવો વ્યવહારથી નામ પાડવામાં આવે છે. પણ એ છદ્મસ્થને એનું કાંઈ જ્ઞાન નથી થતું, કેવળ ગોચર છે. જે કર્મનો વિષય છે એ બધો કેવળ જ્ઞાન ગોચર છે. એવા સૂક્ષ્મ પર્યાય પરિણત એ પરમાણુઓ છે કે જે કોઈ છદ્મસ્થને જ્ઞાનમાં જણાતા નથી, સીધા જ્ઞાનમાં જણાતા નથી. જૈન શાસ્ત્રોમાં એનું કેટલોક વિચાર વિદ્યમાન શાસ્ત્રોની અંદર રહી ગયો છે, નહીંતર તો 12 અંગની અંદર એ વિષય આવે છે, પણ અત્યારે તો 12 અંગ છે, એમાંથી મોટો ભાગ વિચ્છેદ ગયો છે. એટલે કેટલોક ભાગ અત્યારે એનો આવે છે, તો એમાંથી જે પોતાને પ્રયોજનભૂત એવો સમજવો. પ્રયોજનભૂત એટલે કેમ કે જીવ માઠા ભાવ કરતો હોય, માઠા એટલે નુકસાન કરનારા, અહિત કરનારા, એ ભાવ એને ન સમજાતા હોય ત્યાં એને એમ કહેવાય કે ભાઈ હું કરવાને આવા કર્મ હું કરવા બાંધે, કર્મ દેખાતા નથી પણ અનંત જન્મ મરણ થાય, અનંત દુઃખની અંદર તારે ધકેલાવવું પડે, એવા કર્મ તો શું કરવા બાંધે છો, શા માટે બાંધે છો, કાંઈક જરાક વિચાર કરતો. કેમ કે એ એના ભાવને પોતે નથી સમજતો, જે ભાવે એ કર્મ બાંધે છે એ ભાવનો એને ખ્યાલ નથી આવતો, એટલે એને જરાક સ્થૂળ એનું નિમિત્ત બતાવવું પડે છે કે ભાઈ જો તને કર્મ બંધાય છે ને એ ઘણા ભયંકર ખરાબ છે, શું અને એ કર્મ એવા છે કે તારો પત્તો નહીં ખાય, કે તું ક્યાંય ગયો એ તારો પત્તો ખાશે નહીં, કોઈ તો નહીં આ થાય, દુઃખી એટલો થઈશ કે એની કોઈ સીમા નથી, માટે આવા કર્મ બાંધવા તો રવા દે, એમ એને ભાવ ન સમજાતો હોય ત્યારે કહેવું પડે, એટલું પ્રયોજન છે. જેને ભાવ ઉપર અવલોકન છે, પોતાના ભાવને જે જુએ છે, એને એ કર્મનો વિષય કોઈ પ્રયોજનભૂત નથી, પરમાણુનો વિષય એને પ્રયોજનભૂત નથી. એક સાથે નથી જતા, ક્રમે જાય છે, એક સાથે નથી જતા, ક્રમે ક્રમે કરીને. એમ આવે છે ને કે ભાઈ આ પાલિતાણાનો શત્રુંજય ઉપરથી 8 કરોડ મુનિરાજ ગયા, તારંગાથી 8 લાખ ગયા, ફલાણાથી 8 લાખ, એ કાળે કાળ ક્રમે ગયેલા છે. હા, એ જળવાઈ રહ્યા છે, એ કેવળ જ્ઞાન ગોચર વિષય છે. તો કેવળ જ્ઞાનમાં કંઈ બીજી રીતે આવે, જેવું બનવાનું હોય એ રીતે જ આવે ને, એને કારણે નથી, એકબીજાને પરાધીન નથી. ન તો કેવળ જ્ઞાનને પરાધીન બીજા જીવો છે, ન તો બીજા જીવોને પરાધીન કેવળ જ્ઞાન છે, પણ એ કુદરતી સામે સામું જ્ઞાન જેવું, જ્ઞેય જ્ઞેય જેવું જ્ઞાન, અરીસર અને પ્રતિબિંબ જેવું છે. અર્થાત કલ્યાણની પ્રાપ્તિ, પણ એનો સારાંશ આ છે કે કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે, અશક્ય નથી. પણ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સંખ્યાનો વિચાર કરવામાં આવે તો જીવને પોતાનું આત્મકલ્યાણ થવું એ દુર્લભ યોગ છે એમ સમજવા યોગ્ય છે. કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે, એવો જે શ્રી તીર્થંકર દેવાદિ જ્ઞાનીનો ઉપદેશ છે તે સત્ય છે. એ કેવળ જ્ઞાન અનુસાર આ વાત પ્રસિદ્ધ થયેલી છે. તે જેને વિતરાગ સર્વજ્ઞ કેવળ જ્ઞાની પરમાત્મામાં, જૈન પરમેશ્વરમાં જેને વિશ્વાસ છે, એને એની વાણીમાં પણ વિશ્વાસ છે. કેમ કે એવો વિષય કોઈ પ્રત્યક્ષ પુરાવાથી બતાવી શકાતો નથી છદ્મસ્થ જીવને, પણ કેવળ જ્ઞાનની અંદર એ આવે છે. અને જગતમાં પણ બધી વાત પ્રત્યક્ષ માનવામાં આવતી નથી, પરોક્ષ વાતો પણ જે પ્રમાણિક હોય તેને સ્વીકારવી રહે છે, પરોક્ષ વાતો પણ જે પ્રમાણિક હોય તે સ્વીકારવી રહે છે અથવા કોઈ પણ પ્રમાણિક માણસની પરોક્ષ વાતને સ્વીકારવામાં આવે છે કે ભાઈ માણસ પ્રમાણિક છે, એ પોતાને નુકસાન થાય કે લાભ થાય એ વિષયમાં પણ આગું પાછું ન બોલે, તો બીજાના લાભ નુકસાનના વિષયમાં એ વાત એને ખોટું કહેવાનું આગું પાછું કહેવાનું પ્રયોજન નથી. એમ જે વિતરાગોએ આ વાત કરી છે એમાં એમને કાંઈ લેવા દેવા નથી, એ તો સાધી લીધું એમને. પછી બીજા જીવોની બાબતમાં એ કથન કરે તો શા માટે ઓછું વધતું કરે? ન તો એમનું જ્ઞાન ઓછું વધતું છે કે અજાણપણે ઓછું વધતું કહે, ન તો એમની પ્રમાણિકતા ઓછી વધતી છે. કોઈ રાગે કરીને, કોઈ દ્વેષે કરીને, કોઈ મોહે કરીને આગું પાછું બોલાઈ જાય છે જીવથી, તો એવો કોઈ અંશ એમનામાં રહ્યો નથી વિતરાગ થવાથી. સંપૂર્ણ વિતરાગી અને સંપૂર્ણ જ્ઞાની હોવાથી એમનું પ્રત્યેક વચન સંપૂર્ણપણે વિશ્વસનીય છે, સંપૂર્ણપણે એ વિશ્વાસને યોગ્ય છે, વિશ્વાસને પાત્ર છે. એ ઉપદેશ એમનો સત્ય છે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે. નજીક નજીક આવો, આગળ આવો. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ શું છે, જે ભ્રાંતિ કરીને આ જીવે પરિભ્રમણ કર્યું છે, નવી થાય છે જૂની જાય છે, અનાદિથી છે એટલે સ્વાભાવિક નથી, અને અનાદિથી છે અનંતકાળ રહે એમ પણ નથી, સંયોગે છે એટલે વિયોગને યોગ્ય છે, તે સંયોગે છે. સંયોગનો અર્થ સીધો આ લેવો કે જે વિયોગને યોગ્ય હોય તે સંયોગ રૂપે છે. આવી ભ્રાંતિ અનાદિથી જીવને સંયોગે છે, ચાલી આવે છે, એમ ઘટે છે અને એમ જ છે. શૈલી બહુ છે, એવી શૈલી છે. વાત તો એમને અસત્સંગની કરવી છો આ જગ્યાએ. ભ્રાંતિનું કારણ પણ અસત્સંગ છે એ કહેશે. હવે વાત અસત્સંગની કેવી છે પણ ક્યાંથી ઉપાડી છે કે એક તો વિચાર સહિત વાચા સહિત વિચાર શક્તિ મનુષ્ય પ્રાણી સિવાય કોઈને નથી. એટલે એક તો તારા મનુષ્ય ભાવનું તને કાંઈ મૂલ્યાંકન કરવું હોય તો કરી લે કે આ બીજા જીવડા કેટલા દેખાય છે. એક ઘરની અંદર કીડી જુઓ, માખીઓ જુઓ, બત્તીના જીવો જુઓ, હવાના પાણીના ભલે દેખાતા નથી પણ કેટલા છે. એક ઘરની અંદર કેટલા જીવ છે, બે માણા રહેતા હોય, ચાર માણા રહેતા હોય, એક ઘરની અંદર કેટલા બીજા જીવ છે. કે મનુષ્ય સિવાય જીવોની સંખ્યા જુઓ તો એટલી બધી મોટી છે, અનંત કોટી જીવાયુની છે. તું મનુષ્ય શું કરવાની, એમ શું કરવા, આટલો તો વિચાર કર. તું અત્યારે માણસ શું કરવા, કે તને ભૂખ લાગી હોય તો એમ કહી શકો ભૂખ લાગી છે, જમવાની વ્યવસ્થા, જમવાના સમયે ભૂખ લાગે એ પહેલાં બધી પ્રાયર એરેન્જમેન્ટ બધી થઈ જાય છે. ભૂખ 12 વાગે લાગવાની છે ને 9 વાગ્યાથી ઘરમાં રસોડું ચાલુ થઈ જાય છે, 10 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. કેમ કે તારી પાસે જે વિચાર શક્તિ છે એ વાચા સહિત છે. ભાઈ 12 વાગે થાળી પડવી જોઈશે માટે તૈયારી, પછી 12 વાગે કાંઈ રાંધવા બેસો તો કાંઈ થાળી પીરસાશે નહીં. તો એ વિચાર 3 ઇંચને કોઈ જગ્યા નથી, એ કહેવાની જગ્યા 3 ઇંચને નથી કે મને ક્યારે ભૂખ લાગવાની છે એ નહીં કહી શકે, ને ક્યારે એની તૈયારી કરવાની છે એ નહીં કહી શકે. જો તને તારા દેહાર્થે આટલો વિચાર આવે છે કે આજે 12 વાગે ખાવું છે એમ નહીં, હું 100 વર્ષ જીવીશ તો 100 વર્ષ સુધીની એ વ્યવસ્થા વિચારે છે. પછી જીવ એક દિવસની નથી વિચારતો, કોઈ મૂડી એક દિવસે વાપરી નાખતો નથી. તો એટલી તું વિચાર કરે છે તો અનંતકાળથી તારા આત્માનો વિચાર કર ને, તારે કેવી રીતે સુખમાં કે દુઃખમાં પસાર થવાનું છે, તારું પ્રયોજન કેવી રીતે પસાર થવાનું છે, સુખ દુઃખનું પ્રયોજન શું છે. શું કહે છે કે જે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. હવે આવી જે જીવને ભ્રાંતિ વર્તે છે એ ભ્રાંતિના બે કારણ લીધા છે. ભ્રાંતિ એટલે શું? કે જન્મ મરણ થવાનો, જેના ફળમાં જન્મ મરણ થવાનું ચાલુ રહે છે એવું જે કારણ ભાવની અંદર છે એ કારણ છે એ ભ્રાંતિરૂપ છે. ભ્રાંતિ એટલે ભ્રમ. ભ્રમથી એ બધું જે કાંઈ કરે છે તે બધું ભ્રમથી કરે છે. એનું સુખ છે એમાં પણ એનો ભ્રમ છે, એના દુઃખના કારણોમાં પણ એનો ભ્રમ છે. દુઃખ બરાબર છે, દુઃખના કારણોમાં પણ એનો ભ્રમ છે. એ એમ માને છે કે હું જન્મો એનો ભ્રમ છે, એમ માનશે કે હું હવે મરીશ એ પણ એનો ભ્રમ છે. ત્યારથી માંડીને એના જેટલા જેટલા જગતના વ્યવહારના જે સ્વીકૃત નિર્ણય છે એ બધા ભ્રમ છે એનો. એને મિસકન્સેપ્શન કહે છે આપણે અંગ્રેજીમાં. એને શું કહે છે? મિસકન્સેપ્શન કહે છે. એને જે સ્વીકારી લીધું છે એ ખોટું છે. દેહનો સંયોગ થાય છે, દેહનો વિયોગ થાય છે, નથી આત્મા જન્મતો, નથી આત્મા મરતો, એમ છે. પછી આ બધું સ્વીકાર્યું છે કે આ મારો પુત્ર છે, આ મારો પિતા છે, આ બધો ખોટો સ્વીકાર છે, મિસકન્સેપ્શન છે. હું મનુષ્ય છું એ ખોટું છે. ઠીક, હું આત્મા છું, મનુષ્ય છું નહીં પણ હું આત્મા છું. હું જૈન છું, હું અજૈન છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ગરીબ છું, હું તવંગર છું, હું આબરૂવાળો છું, ફલાણો છું, એ બધા એના મિસકન્સેપ્શન છે, બીજું કાંઈ નથી. એ બધા નિર્ણયો ખોટે ખોટા સ્વીકારેલા છે. જગતનો વ્યવહાર આ નિર્ણયો ઉપર ચાલે છે. જગતનો વ્યવહાર આ સ્વીકૃત નિર્ણયો ઉપર ચાલે છે. ત્યારે જ્ઞાની એમ કહે છે કે અમારી દુનિયા જ કોઈ જુદી છે, અમારી દુનિયા કોઈ જુદી છે. આ દુનિયામાં અમે રહેતા નથી, અમે જીવતા નથી, એમ છે. દુનિયા જુદી છે. તો કહે છે કે એવી જે ગડબડ થઈ છે એ જે ભ્રાંતિથી બધું સ્વીકારવામાં આવ્યું છે તેના કારણ, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. પારમાર્થિક એટલે ધર્મના ક્ષેત્રમાં આ જીવના મિસકન્સેપ્શન એટલે ખોટા નિર્ણયો છે, અને એક સંસારની અંદરના જે સંબંધો છે એ પણ ભ્રાંતિગતપણે સ્વીકારેલા નિર્ણયો છે. એટલે બે મુખ્ય કારણો લીધા, પારમાર્થિક અને વ્યવહારિક. તો વ્યવહારિક કારણો તો સમજી શકાય છે કે ખરેખર જો કોઈ કોઈના સંબંધવાળું હોય તો કાયમ સંબંધ રહે, કાંઈ મટે નહીં. જેમ કે આ મારું ઘર, તો મારું ઘર કાયમ રહેવું જોઈએ, પણ મરી ગયા પછી માણસ બોલે છે કે ભાઈ એનું ક્યાં કાંઈ હતું, આ ભર્યા ઘરમાં એનું ક્યાં કાંઈ હતું, લઈ ગયા ક્યાં અરે, એમ કહે છે. એટલે એની વાસ્તવિકતા આવીને ઊભી રહે છે. જે કલ્પના કરી હતી કે આ મારું ઘર, અથવા બધા એમ કહેતા હતા કે આ તમારું ઘર, હું કહેતો તો એમ નહીં, બીજા પણ લોકો એમ કહે કે સરકારના દસ્તાવેજે એમ બોલે કે આ મારું ઘર. ઠીક, હે, સરકારી દસ્તાવેજો બોલે કે બાપ દાદાના વખતથી હાલ્યું આવે છે આ તમારું. વાસ્તવિકતા એમ બોલે છે કે એનું ઘર હતું નહીં, હતું એ નહીં અને છે પણ નહીં. એ વાસ્તવિકતા છે, વસ્તુના સ્વરૂપની એ વાસ્તવિકતા છે. ભલે તે જીવને સ્વીકારવા યોગ્ય નથી લાગતી, એ સંમત કરતા નથી, બધા સગા સંબંધી ના પાડે કે ના ના આમ તો થવું જ ન જોઈએ, ભાઈ તો રહેવા જ જોઈએ ને ભાઈ તો જવા ન જ જોઈએ, પણ એ વાસ્તવિકતા સ્વીકારવી પડે છે. સંમત ન થતી હોય તો પણ સ્વીકારવી પડે છે. એટલે એ પણ એક ભ્રાંતિનું કારણ છે. અને ધર્મના ક્ષેત્રમાં આ જીવ અયથાર્થ નિર્ણય કરે છે. આપણે યથાર્થ નિર્ણયનું પ્રકરણ ચાલે છે ગુરુવારે. આ જીવ અયથાર્થ નિર્ણય કરે છે જીવના સ્વરૂપનો અને પોતાના પરિણામના સ્વરૂપનો, અને એ સિવાયના જેટલા ભંગભેદ શાસ્ત્રની અંદર આગમની અંદર છે, જેટલી જેટલી વાતો છે, એ બધી વાતોમાં અયથાર્થપણે જે નિર્ણય કરે છે તેને પારમાર્થિક ભ્રાંતિનું કારણ કહેવામાં આવે છે. ભ્રાંતિનું કારણ છે એ ભ્રાંતિએ કરીને જીવને પોતાના નિશ્ચયને વિશે કલ્પના થાય છે. સ્વરૂપનો નિશ્ચય કરવા જતાં જેવું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં ભાષ્યમાન થવાને બદલે કલ્પનાએ કરીને અન્યથા ભાષ્યમાન થવાનું કારણ ભ્રાંતિ છે. એ ભ્રાંતિનું કારણ અસત્સંગ છે એમ કે છે. હાથ ખેંચીને ત્યાં લઈ જવી છે. એટલે એ પારમાર્થિક કારણ છે. અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, બહુ સરસ વાત કરી હોય તો આ જગ્યાએ આ પત્રની કરી છે, કે બે પ્રકારે ભ્રાંતિ રહી એનો મુખ્ય એક જગ્યાએ એને પણ એક જગ્યાએ લાવી દઈએ તો તે વાત એમ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. આ એક એમનો અમૃત વચન છે, સુવર્ણ અક્ષરે લખવા જેવું વચન છે. અનંત કાળમાં જીવે દીક્ષા નથી લીધી એમ નથી કીધું, અનંત વાર દીક્ષા લીધી છે. આ જીવે તપશ્ચર્યા નથી કરી એમ નથી કીધું, આ જીવે શાસ્ત્રો નથી વાંચ્યા એમ નથી કીધું, અગિયારમી નવ પૂર્વ અનંત વાર વાંચ્યા છે, બાકી દયાદાન જપ તપ આદિ ઘણું 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 કર્યું છે, પણ એ બધા સાધન નિષ્ફળ શું કરવા ગયા કે જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. આ એક ગજબની વાત કરી છે. એમ છે, ખરેખર તો જીવને ખરી મુમુક્ષુતા જ આવી નથી. આક્ષેપ નથી, આ વાસ્તવિકતા છે. આક્ષેપ તો ત્યારે કહેવાય કે એવો અપરાધ ન હોય, એવો દોષ ન હોય અને કરવામાં આવે તો એને આક્ષેપ કહેવાય. પણ આ તો વાસ્તવિક સ્થિતિ બતાવી છે. એટલે જરાય આ જીવે દુઃખ લગાડવા જેવું નથી. હા, જાગવું જોઈએ, જાગૃત થવા માટે વાત કરે છે કે એ જીવ તે આટલું આટલું કર્યું, શું તે એટલું બધું કર્યું કે લોકોએ તને ધાર્મિક માણસ તરીકે બિરદાવ્યો, લોકોએ ધાર્મિક માણસ તરીકે તારી પ્રશંસા કરી, માનપત્રો આપ્યા, અને બધાએ આખા સમાજે તને ઊંચો ઉઠાવ્યો, અને છતાં તારા જન્મ મરણ ન મીટાય એટલે ખરેખર ધર્મના કારણરૂપ મુમુક્ષુતામાં તો તું આવ્યો જ નહોતો. આ તે શું કહેવાય? કલંક છે, ખરેખર કલંક છે. આ એક એને પશ્ચાતાપ માટેનું બીજું વચન છે કે ધાર્મિક ક્ષેત્રમાં ધર્મના નામે ધર્મના બાને ઘણું ઘણું કરવા છતાં સાચી મુમુક્ષુતા જ આવી નથી. એમ કહેવું છે કે જો મૂળમાં જો સાચી મુમુક્ષુતા આવી હોય તો ક્રમશઃ એ આત્મકલ્યાણના માર્ગમાં એ વિકાસ સાધે સાધે ને સાધે જ, ન સાધે એવું બને નહીં. એટલે ખરી વાત તો એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. અને ગમે તેટલું એણે વાંચ્યું હોય, વિચાર્યું હોય, સાંભળ્યું હોય, છતાં એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. છાંટો પીડ્યો નથી એમ કે છે. ધર્મનો તો છાંટો પીડ્યો નથી, ધર્મના કારણનો છાંટો પીડ્યો નથી. આ પરિસ્થિતિ ઊભી રહી છે, એના માટે જન્મ મરણ છે. શું થયું છે? ખરી મુમુક્ષુતા આવી નથી એટલે એના પરિણામે એને એક સત્યનો એક અક્ષર પણ એને મળ્યો નથી. એટલું જ નહીં, સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. આ એક બીજો ઉપલક્ષણથી તપાસવા જેવો મહત્વનો મુદ્દો છે કે સત્પુરુષ બિરાજમાન હોય, એના દર્શન કરવાની જીવને રુચિ ન થાય ત્યારે એણે એમ સમજવું કે ઘણો દૂર ભાવથી ચાલ્યો ગયો છે, મુમુક્ષુતામાં જરાય રહ્યો નથી, આજ્ઞાની અવગણના કરે ને આજ્ઞા વિરુદ્ધ ચાલે એનો તો કોઈ ક્લાસ જ નથી, શું એને તો કોઈ ક્લાસમાં જ મુકાયું નથી. શું સત્પુરુષની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું એ મુમુક્ષુનું લક્ષણ છે. શું સત્પુરુષની આજ્ઞાનું અત્યંત અત્યંત અંગીકૃતપણું એ મુમુક્ષુનું લક્ષણ છે. આજ્ઞા બહાર જાય એ તો વ્યવહારે પણ મુમુક્ષુ નથી. પણ અહીં તો એમ કહે છે કે એના દર્શનની એને રુચિ ન થઈ, મુમુક્ષુતામાં આવ્યો નથી એમ કેવું છે. આમ તો એવું લીધું છે એક જગ્યાએ કે જો સત્પુરુષ બિરાજમાન હોય તો એનું ખોળિયું ગમે ત્યાં રહે પણ એનો જીવ ત્યાં જ રહે. શું ખોળિયું ગમે ત્યાં રહે પણ જીવ ત્યાં ચાટો રહે, કે એક મારા પરમાત્મા ત્યાં બિરાજે છે. સત્પુરુષ નથી એ, એના માટે પરમાત્મા છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ પરિસ્થિતિ આવે છે. વિલક્ષણ બહુ સારું લીધું છે. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી. કોઈ કે હાલો ને ભાઈ દર્શન કરવાનું, કહો તમે જાઓ ને મને બહુ અત્યારે મન નથી, મને મન નથી થતું એટલે હું આવતો નથી. બહુ સારી વાત છે. ક્યાં ઊભા છે એનો ખ્યાલ એને આવી જાય છે કે એને ખરેખર તો મુમુક્ષુતા જ આવી નથી. તેવા તેવા જોગે અને જ્યારે એવો સત્પુરુષના દર્શનનો યોગ થાય, પ્રસંગ આવે ત્યારે સમર્થ અંતરાયથી જીવને પ્રત્યે પ્રતિબંધ રહ્યો છે ત્યારે એનો ભાવ ઉપડે નહીં. પછી સત્પુરુષને સત્પુરુષની દ્રષ્ટિએ જોવામાં એનો અંતરાય અને સમર્થ અંતરાય હોય છે અંતરમાં એના પરિણામનો. અને કોઈ રીતે જે પરમેશ્વર બુદ્ધિએ એને, ગુરુદેવે લખ્યું છે ધન્ય અવતારની પુસ્તિકામાં, કે કોઈ ભાવથી દર્શન કરશે તો કર્મથી હળવો થઈ જશે, એવી વાત લખી છે. બહુ તાત્વિક વાતો છે. આ બધું જે શ્રીમદજી કહે છે એ બધી વાતો છે. એક જ અભિપ્રાય ચાલ્યો આવે છે, એક જ અભિપ્રાય ચાલ્યો આવે છે. તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. શું ભાઈ હવે અમને ગળદીમાં ફાવતું નથી એમ કે, કાં તો એમ કે અમને ગળદીમાં ગયાઓ ને તમે, હવે શું ત્યાં બધી ગળદી વધારે હોય છે, કાં તો કહે છે કે ત્યાં અમને આમ કહે છે, અમને આમ બોલે છે, અમારી ઘરે કોઈ ફલાણા આમ કરે, પણ ફલાણાને આને શું લેવા દેવા. હે, અને તેથી સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજિચ્છાપણું અને અસદર્શનને વિશે સદર્શનરૂપ ભ્રાંતિ તે છે. અને સૌથી મોટું કારણ એમ થવાનું કારણ શું, એવી રુચિ નહીં થવાનું કારણ શું, કે અસત્સંગ નજીકના એવા જીવોમાં એને રહેવું ગમે છે, એને રહેવું રૂચે છે, એ એની વાસના છે. અસત્સંગની વાસના છે કે એ વાસનાને લઈને એને સત્પુરુષનો સંગ રૂચતો નથી. એટલે સૌથી મોટું કારણ છે કે અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું જે નિજ ઈચ્છાપણું, પછી પોતાની ઈચ્છા પ્રમાણે હાલે છે સ્વચ્છંદે, અને અસદર્શનને વિશે એટલે જેમાં સત્ય દર્શન નથી, સત્ય સંપ્રદાય નથી, એવા અસદર્શનને વિશે એને સાચો મોક્ષને માર્ગને મોક્ષ માર્ગ પામવા વાળો આ સંપ્રદાયને દર્શન છે એવું જે ભ્રાંતિએ કરીને માન્યું છે એ પારમાર્થિક ભ્રાંતિ છે અને પેલી વ્યવહારિક ભ્રાંતિ છે, બે રીતે એને, અને એ બંનેનું કારણ અસત્સંગની વાસના છે. બંનેનું કારણ શું લીધું મૂળમાં? અસત્સંગથી આ બધા દોષ ઊભા થઈ ગયા છે. વાસનાનો અર્થ એ છે કે જે પરિણામ જલ્દી મટાડ્યા મટે નહીં, જે પરિણામ મટાડવા માગે તો પણ જલ્દી મટે નહીં, એવા ઘર કરી ગયેલા દોષિત પરિણામ એને વાસના કહેવામાં આવે છે. તો અહીંયા અસત્સંગની વાસના જેને થઈ ગઈ છે કે એને જ્ઞાનીના સંગમાં, મુમુક્ષુના સંગમાં, સત્સંગમાં રહેવું ગમતું નથી, રુચતું નથી, એ સિવાયનો સંગ એને રૂચે છે, ગમે છે, અને સત્પુરુષ હોય તો પણ એના દર્શન પ્રત્યે કે એના સત્સંગ પ્રત્યે એને રુચિ થતી નથી, તો એ એક ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે કે જેને લઈને એ અનંતા દોષની પરંપરામાં આવ્યા વગર રહેશે નહીં. આ પરિસ્થિતિ છે એટલે એને ત્યાં એવો હલકો શબ્દ વાપર્યો છે, વાસના એવો હલકો શબ્દનો જે પ્રયોગ કર્યો છે એનું કારણ એ છે કે ભયંકર રોગ છે. બીજા તમામ પ્રકારની વાસનાઓ કરતાં આ અસત્સંગની વાસના છે વધારેમાં વધારે જીવનું ખરાબ પરિણામ છે, એમ કહેવું છે કે 14 બ્રહ્માંડમાં રખડવાનું આ કારણ છે, જન્મ મરણ કરવાનું આ કારણ છે. આ પત્રનો જે આટલો વિભાગ છે એ વિભાગ પછી એમણે આ પારિગ્રામમાં તો એમ કહ્યું છે કે જે અસત દર્શનની ભ્રાંતિ છે એમાં કોઈ આત્માને પદાર્થ માને છે, કોઈ એમ માને છે કે નિત્ય છે, કોઈ સંયોગિક માને છે, કોઈ અનિત્ય છે, કોઈ શૂન્ય માને છે, કોઈ સાકાર માને છે, કોઈ પ્રકાશરૂપ માને છે, કોઈ સ્વતંત્ર માને, કોઈ પરતંત્ર માને, કોઈ નિરાકાર માને, શું એવું બધું જે કાંઈ માને છે તે ઉપર જણાવ્યા એવા પારિગ્રાફની છેલ્લેથી ચોથી લીટી એ જ પારિગ્રાફની એવા તે પ્રકાર ઉપર જણાવ્યા તે એકાંતે અયથાર્થ પદે જાણી, એ બધા અયથાર્થ અભિપ્રાય જાણી, આત્માને વિશે અથવા આત્માને નામે ઈશ્વરાદિને વિશે, આ ઈશ્વર કરતાં મોટી સંખ્યા છે, ખુદા ઈશ્વર સંખ્યા છે, પૂર્વે જીવે આગ્રહ કર્યો છે, એવો જ આગ્રહ કર્યો છે એવું જે અસત્સંગ નિજ ઈચ્છાપણું, એમાં અસત્સંગ પહેલું પદ લીધું, એનાથી પ્રાપ્ત એવું નિજ ઈચ્છાપણું એટલે સ્વચ્છંદપણું અને મિથ્યા દર્શનનું પરિણામ, તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી. આ જીવ મુક્ત નહીં થાય જ્યાં સુધી આ નહીં મટે ત્યાં સુધી એની મુક્તિ નથી. અને તે અસત્સંગ આદિ ટાળવાને અર્થે, અસત્સંગ ટાળવા માટે શું કરવું? કેમ કે ઘરમાં, દુકાનમાં, બજારમાં, ગામમાં તો જવું જ પડશે, એ ટાળવા છે સત્સંગ. આ પ્રતિપક્ષ છે સત્સંગ ને અસત્સંગ, પ્રતિપક્ષ છે, હામે હામા છે એમ કે છે. એટલે એને ટાળવા માટે પ્રથમ સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું, આ તો મૂળાભાજીની જેમ કાઢી નાખે, જ્ઞાનીની આજ્ઞા કહેવાય તો કીધું હશે, તો આમ તો કીધું હશે, તો બુદ્ધિ કીધું હશે, તો સમજ્યા વગર કીધું હશે, કોઈના કહેવાથી કીધું હશે, શું એ રીતે જ્ઞાનીની ગુરુની આજ્ઞાને ઉથાપાય નહીં, કોઈ રીતે ઉથાપાય નહીં. જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે. પરમાર્થ સ્વરૂપ એટલે મૂળ આત્મ સ્વરૂપ જેનો નિર્ણય કરવાનો છે એ જાણવા યોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું જાણવા યોગ્ય છે અને સત્સંગ જાણવા યોગ્ય છે, નહીતર અસત્સંગ ટળશે નહીં, અસત્સંગની વાસનાથી ઉત્પન્ન થયેલા માઠા પરિણામ પણ ટળશે નહીં. ત્રણ મુદ્દા લીધા છે. સત્સંગ જ્ઞાનીની આજ્ઞાને અત્યંત અંગીકાર કરવાપણું અને પરમાર્થ સ્વરૂપે હું જે પોતાના આત્માનું સ્વરૂપ આત્માપણું તે જાણવા યોગ્ય છે, એ બધા દોષ મટાડવા માટે અને મુક્તિ થવા માટે આ ત્રણ મુદ્દા એમણે વ્યવસ્થિત રીતે અહીંયા પ્રતિપાદન કર્યા છે અને એને બરાબર ખરી મુમુક્ષુતામાં આવીને જાણવા જેવું. મુમુક્ષુતામાં ન આવે ત્યાં સુધી પાતની અસર થાય એવું નથી.